એ બેઠા બેઠા ઓટા જ ભાંગો છો. હવે એ ગ્રેજ્યુએટ છેલો એટલે અમે સાંભળી લઈ બધું, અને એ અમારા ગામમાં વળી સન્માન સમારંભ એનો યોજાણો. માણા થયા બધા ભેગા, ધીરુ લીટાવાળો લેંઘો અને તડોતેડ બુસ્કોટ પહેરીને બેઠો સ્ટેજમાંથે, અને બધાએ ભાષણ કર્યું. એના પ્રતિભાવમાં ધીરુએ હોત ભાષણ જણકાયું, પણ નાચમાં ડંકો દેવાઈ ગયો. હક પણ ના મીડિયા કાગળ આવવા, પણ અમારે ધીરજલાલ વળી આમ કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે, બધા મોડા પડી જાય. ગ્રેજ્યુએટ નથી કન્યા, તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? એવી વાયડીએ ચડી ગયો. પણ ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં હાથ વરાઈ ગયા. અને પછી જે ભાઈ મૂંઝાણો જીરું કે હવે ઇન્ટર પાસ પણ ચાલશે, હું ચલાવી લઈશ. તેની FY ઇન્ટર જુનિયર સિનિયર એવું હતું, તો કે હું ચલાવી લઈશ. પણ ઇન્ટર આર્ટસ માટે પાછી વળી તપાસ શરૂ થઈ, તો 5 વર્ષ એમાં ગયા. પછી તો બિચારો જીવ માથે આવી ગયો કે હવે મેટ્રિક પાસ અને કરો તપાસ. પણ હવે આપણે ધારીથી મેટ્રિક પાસ કન્યા મળે એવું થોડું છે. વરાજી તો સાળાને સાટું મચ્યા. હવે અત્યારે અમારે ધીરજલાલને 39મું વર્ષ ચાલે છે, અને હવે એ એમ કે છે કે અક્ષર જ્ઞાન હું આપીશ. કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વરગાડો, એવો ઉગ્ર સ્વભાવનો થઈ ગયો છે. લગ્નના ઢોલ નથી આંબળી શકતો. શેરીમાં ક્યાંક લગ્નના ઢોલ મંડે વાગવા, ચાડી કાઢીને બાજવા દોડે. એ બીજી શેરી બગાડો. ઓલા કે લગ્ન અમારે અહીંયા, અને ઢોલ બીજી શેરી બગાડવા આવે, અને એ તારા દખે. એટલી હજી કે ગામમાં જાગરણ હોય ને તો એ બારગામ ભયો જાય, પછી એને ખબર પડે કે અહીંયા જાગરણ છે. એટલે આ યુવાનો એ તમારા વિઠ્ઠલનો પ્રસંગ ને મથુરનો પ્રસંગ ને, હવે આમ તો હું હમણાંથી આ વાત કહેતો નથી કોઈને, પણ હવે આ રાજ્ય હું ધાબુ છે ને હાવ ઘરનો ડાયરો સમજી અને પેટ છૂટી વાત કરું છું. હું પોતે ગયેલો મારું હક પણ જોવા. તે દીએ હું તો આવડો ના આવડો, ચા પાણી નાસ્તો એવું બધું આવ્યું, ઈવડાય જે પૂછે એના હું એટલા બધા સારા જવાબ મીંડ્યો દેવા. મને એમ કે ઘર બંધાય, મારો કોઈ બધ ઈરાદો નહીં, પણ મારી બધી વાત સાંભળ્યા પછી ઈવડાય કે વડીલ વાત તમારી મુદ્દાની, પણ હવે મૂર્તિઓ જોયા પછી ખબર પડે. એટલે હું તો એવો શરમાણો કે મને વડીલ સમજે છે. બોલો, ચોખોજ કર્યા વગર પાછો આવતો જ. પણ આ 3-4 બનાવ અમારા ગામમાં બન્યા, પણ જુવાનિયાઓમાં એવી ધાક પડી ગઈ કે લગભગ 12 જણા ધડોધડ પાણી ગયા. 2 તો વિધવા વિવાહ કર્યા. કે ઘર બાંધીને બેસી જઈ, પછી એ જામે મોહબ્બત ફિર મિલે ના મિલે, એટલે આ અવસ્થા એ પૂરી થાય છે. પ્રેમપત્રો લખ્યા હોય ને એના જવાબ આવ્યા હોય ને પછી ધામધૂમથી લગ્ન થઈ જાય ને પછી લગ્ન જીવન શરૂ થાય તો શરૂઆતના જીવનના જે વર્ષો હોય છે ને એ જ સારામાં સારા વર્ષો. એ બે માણા નીકળી પડ્યા હોય એ બજારમાં વળી પત્ની ભૂલથી કો ખાડીની ડિઝાઇન વખાણી નાખે કે આ ડિઝાઇન કેટલી સરસ છે, ત્યાં તો બે ખરીદી ને હાંજે ઘરે આવી ગયો. પત્ની ખાલી એટલું જ કે આ નેકલેસની ડિઝાઇન મને ગમે છે, પ્રોવિડન્ટ ફંડમાંથી પૈસા ઉપાડે. ઓના ભલે હપ્તા હાલે પણ હાંજે વસ્તુ ઘરે આવી ગઈ હોય. એને પત્ની જો એમ કહી દે કે હા અહીં કેટલી બધી ગરમી થાય છે, ત્યાં તો હળી કાઢીને માઉન્ટ આબુની ટિકિટો લઈ આવે. આપણે કાલે આબુ જવાનું છે, અહીં કેટલી બધી ગરમી થાય છે, લોકો કઈ રીતે જીવે છે એ જ હું તો સમજી શકતો નથી. એટલે આપણી પેઢીઓ હોય ગઈ આ ગરમી ખાઈ ખાય. પણ આ થોડાક દીમાં જ બધું ભૂલી જાય. અને શરૂઆતમાં તો નવા શોટબુટ સીવડાવ્યા હોય, ઇન્ટીમેટની ભબક આવતી હોય, પરફ્યુમ્સ પછી ભેટ સોગાદમાં મળી હોય, હાથ ગણાના પૈસા આવ્યા હોય, નવા બેડિંગ બિસ્તરા મારા ઉપડે આબુ. આબુ રોડ ઉપર સવારની ગાડીઓ આવીને ઉભી રહે. આબુ રોડ રેલવે સ્ટેશન છે, અહીંયાથી માઉન્ટ જવાય પણ સામે બસો ખાલી હોય. વહેલી ટ્રેનમાં જાઓ તો પણ આ તાજા પરણેલા એ બસમાં ન બે. એ તો વળી ટેક્સી દેખી મેં સામાન રખ દો. એક જણો વળી આવીને સામાન મૂકી જાય ને એ છીપાબેરી થઈને લખી લેખ માથે ટેક્સી ઉભી રહે. એટલે એ જ મિનિટે માઉન્ટ હોટેલનો રૂમ તરત જ બુક થઈ જાય. અને આબુમાં જોયા જેવું તો ઘણું છે. દેલવાડાના દેરા છે, અચળગઢ છે, વશિષ્ઠ આશ્રમ છે, આટોડ રોક છે, કોલો પેવેલિયન છે, પણ આ મને સમય હોય તો જાય ને જોવા. બસ વાતું 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 આખો દીપ. એક હાંજે ખાલી જાહેર જનતાને જેમ દર્શન દેવા નીકળે હોય એમ નીકળે કે 5 વાગે માઉન્ટથી દેલવાડાના રોડ ઉપર એક આંટો મારે, પણ 3 વાગ્યાથી એની તૈયારીઓ હાલતી હોય. બોલો ભારે માઇલો એક ખાબુ આવે સુગંધી, એનાથી નાય. હમણાં અમારે અહીંયા બાથરૂમમાં પડ્યો તો હું 2 વાર નાયો. એ મારી પત્ની કે આનેથી નાયા? મેં કીધું હા. ઈ કે ખાલી મોઢું જોવા રાખ્યો છે. નાવાનો તો લાલ ગોટો પડખે પડ્યો હતો પણ ઈ સુગંધી હાબુથી નાય ને એ પછી સજ્જ ધજ થાય ને. પછી બેનો જે તૈયારી કરે ને ઓલી આઈબ્રો પેન્સિલ આવે છે એનાથી આંખમાં મણિયારી કરીને ખૂણા બહાર કાઢી નાખે. અને એ પાઈએ સ્ટાઈનો નોટ બરોબર નથી આવતો ને સૂટ બોટમાં સજ્જ થાય. આવડી પહેલા નાય હરખી રીતે, પછી લેપટોપ કેલેમાઇન લગાડે, એની હુકાઈ જાય એટલે વાંહે વળી પાવડર, અને પછી આઈબ્રો પેન્સિલથી આંખ વણિયાળી કરીને ખૂણા બહાર કાઢી નાખ્યા હોય. અને પછી 2 માણા નીકળી પડે ઇવનિંગ ઇન વેનિસ ને મોર્નિંગ ઇન પેરિસ ને એવા સેન્ટ જે લગાડ્યા હોય. 2 જ માણા હાલ્યા જતા હોય પણ આપણને એમ થાય કે આખો બગીચો હાલ્યો જાય. અને એ માનસી દેલવાડાનો રસ્તો ને એમાં રસ્તામાં એક કાંટો પડેલો જોઈ જાય ત્યાં તો જુવાન ઉભો રહી જાય. પ્રિય, ત્યાં રસ્તા પર એક કાંટો પડ્યો છે, તારો કોમળ પગ કદાચ એ કાંટા પર આવે અને પગને કંઈ થાય તો આ દુનિયામાં મારું કોણ? એ ગળગળો થઈ જાય, જળજળી આવી જાય આંખમાં, બોલો. એટલે આ તમે અહીં છો, કાંટો ત્યાં છે, પણ તું અહીં ઉભી રહેજે. એમ કરીને કાંટો ઉપાડીને 1 કિલોમીટર છેટો નાખ્યો. આના પતિ પત્ની એક 5 વર્ષના વાણા વાઈ જાય, અને એમાં પત્ની કહે કે આ વર્ષે આપણે આબુ જાશું, આવડું વર્ષનું ભરે. શું છે આબુ? કાંઈ ગરમી નથી થતી? આપણને એકને થાય છે, આ બધાને નથી થતી. પણ બાજતા બાજતા બે ગાડીમાં, ઈ આબુ રોડ ને ત્યાંથી આબુ માઉન્ટ ને ત્યાંથી વળી દેલવાડા ને દેરે હાંજે નીકળે આ કાંટો મારવા અચલગઢ રસ્તો રહ્યો. વળી પાછો કાંટો ભાવે ત્યારે આ શું કે, જો અહીંયા કાંટો પડ્યો છે, તને હાલવાનું ભાન નથી, જરા કામથી હાલજે. અને એમાંય 12 વર્ષ વીતી જાય, પછી તો આબુ જવું છે નથી જવું, જવું છે નથી જવું. તેણીથી તો ઘરમાં કજીઓ હાલે. પણ એક વાત વચ્ચે બતાવી દઉં કે પતિ પત્ની વચ્ચે મહિનાના 3 હળવા કજિયા જો થાય તો એને પ્રસન્ન દાંપત્યનું ચિહ્ન ગણવું. આવું મનોવિજ્ઞાનમાં ખરેખર સંશોધન થયું છે. હળવા કજિયા, ભારે માયલા નહીં. કારણ કે એ એક જીવનનો રંગ હોય છે. પતિ પત્ની હોય, બે બાજ્યા હોય, મોઢા ચડાય હોય, એ કામ બેઠો હોય ને એ કામ બેઠો હોય, અને પછી બે અંદરો અંદર એવા મૂંઝાતા હોય, કોને ગમતી કેસેટ લઈ આવે આ નોડી, આને ગમતા મેગેઝીન લઈ આવે, અને નજીક આવવા માટેના પ્રયાસ કરે. અમારે જામનગરથી એક કલાકાર મિત્રને આવું અમદાવાદ, તે સવારની 4:30ની લગઝરીમાં એને સીટ રિઝર્વ કરાવે, એમાં વાંધો પડ્યો પતિ પત્ની વચ્ચે, બોલ્યા વ્યવહાર ન રહ્યો, બોલ ઘરમાં ને ઘરમાં, કે ઓલે વળી ચિઠ્ઠી લખી, મારે 4:30ની લગઝરીમાં અમદાવાદ જવું છે, મને 4 વાગે ઉઠાડજે. પૂછ્યો તે સવારના 8 વાગ્યા, લગઝરી ને હાજી ને ખટારા ઉપડી ગયા. ખીજાણો તો બહુ, પણ એનું ધ્યાન ગયું તો પડખે ચિઠ્ઠી પડેલી, એમાં લખેલું 4 વાગ્યા ઉઠો. કારણ કે આને ચિઠ્ઠી મૂકેલી બહુ. એટલે ત્રીજી વાર તો પછી 12 વર્ષના વાણા વાઈ જાય ને, પછી તો આબુ જવું છે નથી જવું. એ બાજતા બાજતા બે ગાડીમાં ઓલા બેડિંગ ને બિસ્તરા ને ભાતાના ડબ્બા નાખ્યું હોય ને, એમ આને એક ખૂણામાં નાખ્યો હોય. કારણ કે લેવો પડે બિલ બધા એને ચૂકવવાના હોય. અને પહેલી વખતે જે કપલ ટેક્સીમાં ગયું હોય, એ 12 વર્ષ પછી જાય ને બસની લાઈનમાં ઉભા હોય, ભાતાના ડબલા આમ રહી ગયા હોય, અને પહેલી વખતે માઉન્ટ હોટલમાં ઉતર્યા હોય, એ ત્રીજી વાર દેલવાડા જૈન દિગંબર ધર્મશાળાના એકલા રૂમમાં ઉતરે. ત્યાં મફત રહેવા દે છે અને ત્યાં રાંધે, લોજના બિલ નથી પહોંચતા, અને ત્યાં લુગડા ધોવે પાછા. તે સાંજે તો માંડ નવરા થાય, પણ પછી તો એ માઉન્ટથી દેલવાડાનો રસ્તો ને એ પછી 12 વર્ષ પછી નીકળ્યા હોય, પછી તો પાટલું નહીં તંબુરાને ગલિયફ જેવા થઈ ગયા. કોટ ના અહીંથી ખંભા ઢળી ગયા હોય અને ધશાક ધશાક હાલ્યા જતા હોય, પાછો એ જ રોડ ને એ જ કાંટો ભાળે, ત્યારે આ શું કે, જોયા કાંટો પડ્યો છે, તને હાલવાનું ભાન નથી, મને ખબર તું પગ મૂકીશ, અને તને કાંઈ થાય ને તો તું અહીં રોકાજે, મારે રજા નથી, આ તને કહી દીધું. એટલે વાત આટલી પ્રસ્તાવના પછી કહેવાની એટલી જ છે કે પતિ પત્ની વચ્ચે પ્રસન્ન દાંપત્ય જીવનના અંત સુધી જળવાઈ રહેવું. અહીંયા મડિયા પરિવાર છે અમદાવાદમાં, એમને ત્યાં હું એક પ્રસંગે આવેલો પ્રોગ્રામ આપવા. પ્રસંગ શું હતો? દાદાને લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થયા. મેં તરત સ્વીકારી લીધું. દાદાએ કાંઈ જેમ તેમ કામ કર્યું કહેવાય? 50 વરા કાઢી નાખ્યા. અબ્રાહમ લિંકન એના સેક્રેટરીને એક નોટ કરાવતા. એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલ્યા કરે. તો સેક્રેટરી કે, સાહેબ આ કર્કશા કોણ છે? લિંકન કે, મારા પત્ની છે, મેરી ટોડ લિંકન. સેક્રેટરી કે, માફ કરજો સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે, ના ના ના, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો છો? અબ્રાહમ લિંકનને નોકરબાઈએ કીધું કે હું હવે વધુ કલાક આ ઘરમાં આ સ્ત્રી હવે કામ કરી શકું એમ નથી. એમના પત્ની મેરી ટોડ લિંકન આવે, હું નહીં કામ કરીએ. તો લિંકને એવો જવાબ આપ્યો કે મેં આટલા વર્ષ એની અરે કાઢ્યા છે, તો તમે થોડા કલાકો નહીં કાઢી શકો? પણ આપણી વાત તો જ્યાં છે કે જીવનમાં પતિ પત્ની વચ્ચે પ્રસન્ન દાંપત્ય જીવનના અંત સુધી રહેવું જોઈએ. આ દાદાની હું વાત કરતો તો લગ્ન જીવનના 50 વર્ષ પૂરા થયા, એટલા માટે જ હું એમાં આવ્યો છું એ કાર્યક્રમમાં. અને પછી અમે એમને પૂછ્યું, વૃદ્ધને સ્ટેજ ઉપર બેસાડ્યા. મેં કીધું, આનું કાંઈ રહસ્ય તો બતાવો. 50 વર્ષના લગ્ન જીવનનું રહસ્ય તો એ બહુ રમૂજી હતા. એ કે, બસ એનું કાંઈ રહસ્ય નથી, ભૂલી જાઉં. અને ગણીને ગાય છે, જો માણસ ન બાંધતો એને ભૂલી જતો હોય. વચ્ચે થોડી વાત કરી દઉં. સ્વામી વિવેકાનંદજી કહેતા કે જીવનમાં જે ભૂલો તમે કરી એ જો ન કરી હોત તો અત્યારે તમે જેવા છો એવા હોત ખરા? માણસો ઘણીવાર ભૂતકાળના ધોખા જ કર કરતા હોય. પણ હવે અમારી ભૂલો ને તમારી ભૂલો, વિધિની ભૂલો ફરી ગણું છું, નૌકા ડૂબી ગયા પછી હવે સફરની વાતો ફરી કરું છું. તો એમણે કીધું કે ભૂલી જવું. અને સાચી વાત છે, જગતનો મહાન ફિલસૂફ પ્લેટો, એણે અંતકાળે બધા શિષ્યોને ભેગા કર્યા અને કીધું કે આખી જિંદગી હું જે બોલ્યો છું એ બધું ભૂલી જજો. અત્યારે તમને બે વાત કહું છું, એ તમારે યાદ રાખવાની છે. બે વાતો તમારે ભૂલી જવાની, એ ભૂલી જવાની છે. હું તમને પહેલા કહું છું કે આ જીવનમાં તમારું કોઈએ ગમે એવું અહિત કર્યું હોય એ ભૂલી જાઓ. તમે કોઈનું ગમે એટલું હિત કર્યું હોય એ ભૂલી જાઓ. આ બે બાબતો ભૂલી જવાની. યાદ શું રાખવાનું છે કે આ જગતમાં જે કંઈ બને છે ઈશ્વરની ઈચ્છા અનુસાર બને છે. અને બીજી બાબત એ છે કે મૃત્યુ એ નિશ્ચિત છે. નહીતર ભણેલ ગણેલ હોય માણસ, ગમે એટલા સમજદાર હોય, પણ આ ભવાટવીમાં જો એકાદો આંટો આમ ગરજે ચડી જાય તો સ્થિતિ ઈ સર્જાય કે સાજણ ભવની ભૂલ ભૂલવણી. તમે ને છોડ્યું ગગન તમારું, અમે અમારી ધરતી, તમે ને જાણી વાત અમારી, અમે તમારું મન. આ નજર નજરની વચ્ચે ઉગ્યા અઘોર એવા વાત, રહી રહીને રહી છેવટે વાટ્યું ડાબી જમણી, દાજા ઉપર ડામ બળતરા સ્મરણ સ્મરણમાં બમણી, સાજણ ભવની ભૂલ ભૂલવણી. આ આપણે પ્રેમની પહેલા વાત કરી. ઘણો યજ્ઞ છું તો આ તો ખબર છે, પધારો તો ઘર છે નહીતર કબર છે, તમે હાથ જાલી પરાણે જો પાવો તો પ્યાલી જીવન છે નહીતર જહર છે. પછી વિરહની વાત કરી, સજણ ગયે બિછડ કે દઈ કલેજે દાગ, જૈસે ધૂણી અતિ સકી જબ ખોલો તબ આગ, સજણ તમારા સ્નેહમાં સુકાણા અમ શરીર, એક પાપી નૈણા ન શીખ્યા પીતો બરોબર લાવ્યા નીર. આવી વિરહની વાત થઈ. લગ્ન જીવનની શરૂઆત કેવી હોય છે, પછી જેમ વર્ષો વીતતા જાય એમાં શું ફેર પડે. રેલવે સ્ટેશન ઉપર ટ્રેન આવીને ઉભી રહી. એક મિત્ર એની પત્નીને વિદાય આપવા આવેલો, એક એની પત્નીને લેવા આવેલો. હવે જેની પત્ની જવાની હતી તે તો આ તો ગળગળો થઈ ગયેલો, તમે જાઓ છો મને ગમશે નહીં, ખાલી ઘર ખાવા દોડશે, ખાવાનું ભાવશે નહીં. પત્નીને રેલવે સ્ટેશન માટે વિદાય આપવી એ પતિ માટે કપરામાં કપરો કા. અગ્નિ પરીક્ષા ગણો ને તો અગ્નિ પરીક્ષા. પણ એનું કારણ શું છે કે એક તો પત્ની જતી હોય એ આનંદને રોકો, ઈ પત્ની જતી હોય ને આને જે ઉર્મીના ઉછાળા અહીં સુધી આવતા હોય ને ઈ ખુશીની લાગણી રહી ને એની પેલા હેઠી સમાવી, ઉભરો હેઠો બેહારવો પડે અને ઉપરથી કરુણતાના ભાવ ધારણ કરવા પડે. એટલે બેવડી ફરજ આવે છે જો. પણ પુરુષો રિયાઈ જન્મજાત કલાકાર હોય, બધું સમજતા હોય કે એક આ ગાડી ઉપડે ત્યાં સુધી કષ્ટી છે, પછી તો એને પ્રભુના ખોળે જીવો, કઈ ઘોડા ઘડી રાખ્યા હોય. અને આ બેનો રિયા ને 90% ભોળા હોય, એને વળી એ ભ્રમ હોય કે અમારે એ સાવ ભોળા છે. એટલે ગાડી ઉપડે ને ત્યાં સુધી ભલામણ કરકર કર્યો કે બારીમાં ઉભો ઉભો દાઢી કરશો નહીં, તમને ધ્યાન રહેતું નથી, રેઝર લાગી જાય છે. એક બેને તેના પતિને એવી ભલામણ કરી કે તમે જઈએ જઈએ ચા પીવો ને ત્યાં તમારી જમણી આંખ ખૂજી જાય છે. એટલે મને બહુ નવાઈ લાગી. મેં કીધું ચા પીવામાં બેન આંખ ખૂજી જાય, મને કે કપમાં ચમચી હોય ને એ ચમચી હોતી પીવે. મેં કીધું આ તો બનવા જોગ છે ભાઈ. હવે એક ડબ્બે આ સ્થિતિ, બીજે ડબ્બે જેની પત્ની આવવાની હતી ઓલો કે બસ આવતા રહ્યા ન રોક્યા કોઈએ, ગયા તા ને મોટા ઉપાડે લગ્નમાં ફરશું, વિડીયો જોશું, બધું પતી ગયું, છોકરાના લુગડા જો મેલા ડાક અને આ સિંદરીઓ બાંધી છે ડબલાને, બાઈકે પણ ઉતરવા તો દિયોજી મંડ્યા છો વડસતા ભરવા, આ જરાક પરખેના ડબ્બે જુઓ કેવી હારી હારી વાતો કરે. બોલો કે ભાઈ એ લોકો જાય છે, એ જાય છે ને તમે આવ્યા. એક બેન વળી એમના પતિને લઈને ગયા ડાક્ટર પાસે. ડોક્ટર કે શું તકલીફ છે, તો કે ઊંઘમાં બકવાસ કરે છે. ઘેર તો કોઈ જાતનો વાંધો નહીં, પણ બહારગામ લગ્નમાં ગયા હોય ને એ જેમ તેમ બોલે તો કેમ ચલાવી લેવાય, એમને કંઈક ટ્રાન્ક્યુલાઇઝર આપો. ડોક્ટર કે કાંઈ આપવાની જરૂર નથી, દિવસે બોલવાની તક આપો. તોય વળી બેને આગ્રહ રાખ્યો કે નાના કાંઈક તો આપો, તો 10 ગોળી લખી દીધી ડાક્ટર. કેમ કે આ મારે એમને ક્યારે આપવાની, કે એમને નથી આપવાની તમારે લેવાની, ઊંઘની ગોળીઓ છે તમે લેજો એટલે એને આરામ થઈ જશે. મારા એક ભાઈબંધને મેં કીધું, ભાઈ શરીર તમારું બહુ સારું થઈ ગયું, ક્યાંય હિલ સ્ટેશન ઉપર કીધું મહિનો દી રહ્યા? તો કે ના ના, મારા માય મિસિસ ગયા હતા, મારા વાઇફ કે જીએ. એટલે આમ તો અમારે શેરીમાં એક ભંગાર ખરીદવા વાળો આવ્યો, એક ઠેકાણે ઘર સામે ઉભો રહીને કે બેન ઘરમાં કઈ ભંગાર છે? તો કઈ ઓફિસે ગયા છે. આવે ચાલ આવજો. આ મચ્છુરની વાત કરું, મારો મિત્ર છે મચ્છુર, પાણી જ પાટલું એની પાસે છે. પણ આવા સમારંભમાં ક્યાંક આવવું હોય, કાર્યક્રમમાં આવવું હોય તો પત્નીને પાછો પૂછે કે સાંભળ્યો હું કયો પાટલો પહેરીને જવું? વળી રહોડામાંથી એની પત્ની જવાબ આપે, બીજું પહેરો, મારા બાપુજી અપાવી. મેં કીધું એટલે આ મચ્છુર તારે રોકડા ત્રણ પાટલું, એમાં એક તે પહેર્યું હોય, એક ધોવામાં હોય, વાહી એક જ વધે છે. તું એમને પહેરી લેતો હતો. મને કે એને એમ થાય ને મારા પિતામાં છે. એટલે આ માણા કેક ન કે, પણ હવના વ્યવહાર આ માલતા હોય. એટલે આ તબક્કો આવે પછી પ્રૌઢાવસ્થા આવે, પછી વૃદ્ધાવસ્થા. અને વૃદ્ધાવસ્થામાં જોયું છું કે માણા જ્યાં સુધી ઓફિસ સંભાળતો હોય, પેઢીમાં એ કારોબાર એના એ ચલાવતો હોય, ત્યારે એનું એક સ્થાન હોય, ઘણા માણસો ઉપર એનો હુકમ હાલતો હોય, બધા એનો આદર કરતા હોય. નિવૃત્ત થઈ જાય એટલે પછી થાય એવું કે છોકરા હોય ને એ માતાના પક્ષે ભળી જાય અને વિરોધ પક્ષ થાય સબબ. જો આખો રૂમ રાખ્યો હોય તો એ કકડાટ પહેલે જ અહીંયાથી શરૂઆત થાય કે તમે આખે આખો રૂમ રાખીને બેઠા, દીકરાને દીકરાને વહુ કર્યા કરે, અહીંયા દીકરીઓ કર્યા કરે, તમને એમ નહીં કે એમને રૂમ હોંપીને આપણે ખાતે બેસી તો આપણું શું જાય છે? આવો કકડાટ શરૂ થાય એટલે ડોહા રૂમ મૂકી અને ખાચે આવે, ખાચે આશક દી બેહવા દે બસ, પછી વળી શરૂઆત કરે. દીકરીઓ ફરતી હોય ને પાડોશમાંથી બૈરાવા બેહવા આવ્યા હોય ને તમે માણેક તમ રોક્યો એમ ખાટે ને ખાચે. એ આ તમે બહાર ઉતે બેઠા હો, તમારું મન ન હળવું થાય, જાતા આવતા માણાને મળાય ને આમ થાય. એટલે ઉતે બેઠા હોય આઠક દીવડી ઓટે બે, વળી પાછો કકડાટ શરૂ કરે એની પત્ની કે હવાથી હાં જુદી ઓટે ને ઓટે બે રહ્યા છો, માણાને શું થાય ઘરમાં નહીં કરવા જતા હોય? અરે પણ હાજર નથી કરવા દેતા, ના બેઠા એના કરતા કથા કીર્તનમાં જતા હો, ક્યાંક દેવ મંદિરે જતા હો, બધે ફરવા નીકળી પડતા હો, બગીચામાં જઈને બેઠા હો, તમારું મન ન હળવું થાય. પછી દોહા બિચારા કથા કીર્તનમાં બે, વળી મોટો દીકરો શું કે ફાધર આપણું ગેરેજ છે ને અહીંયા ખાટલો નખાવી દઉં, પાણીનો ગોળો મુકાવી દઉં, બે છાપો તમને મંજાવી દઉં. એટલે બાપા પછી ગેરેજમાં આમ મોટર પડી હોય જેક માથે ચડાવેલી અને ટાયર પડ્યા હોય હજી કરી જેવા મોટા ગોળ, અને ટૂંચલા ખાટલા માથે ભગ્ન સામ્રાજ્યનો હારેલો રાજવી જેમ પડ્યો, એમ બાપા અહીંયા ગેરેજમાં પછી આરામ ફરમાવતા અને અતિ તુલેચા કરતા હોય. કારણ કે નાનું બાળક હોય ને એની સામે ઉજ્જવળ આખું ભવિષ્ય વિસ્તરવાની સંભાવના છે, જોવાનો માટે તો યુવાની છે, એ તો અદભુત કાળ છે, અને વૃદ્ધાવસ્થા સામે પછી ભૂતકાળ રહે છે. બસ મદમસ્ત યુવાની ની શિક્ષા ગઢપણને મળે એ ન્યાય નથી. તોફાન થયું છે મધદરિયે, સપડાય કિનારો શા માટે.